એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
આપનું સ્વાગત છે. આજે આપણે સંબંધોની એક એવી દુનિયામાં ઊંડા ઉતરીશું જે આપણી પ્રેમ અને લાગણીઓ વિશેની સમજને કદાચ હંમેશા માટે બદલી નાખશે.
બિલકુલ. અને આ સફરમાં આપણી સાથે છે એક ખૂબ જ, આમ કહીએ તો, પ્રભાવશાળી પુસ્તક, અટેચ્ડ, ધ ન્યૂ સાયન્સ ઓફ અટેચમેન્ટ એન્ડ હાઉ ઇટ કેન હેલ્પ યુ ફાઇન્ડ એન્ડ કીપ લવ.
હા, ડોક્ટર અમીર લેવિન અને રેચલ હેલર દ્વારા લખાયેલું.
બરાબર. આ પુસ્તક છે ને, એ પુખ્ત વયના સંબંધો પાછળનું વિજ્ઞાન એને ઉજાગર કરે છે.
આપણે ઘણીવાર વિચારીએ છીએ ખરું ને કે સંબંધો કેમ આટલા જટિલ હોય છે.
હા, બહુ જ.
શા માટે અમુક સંબંધો આમ સરળતાથી ચાલે જ્યારે અમુકમાં સતત સંઘર્ષ રહે? આ પુસ્તક કહે છે કે આનો જવાબ આપણા બધામાં રહેલી એક મૂળભૂત જરૂરિયાત એટલે કે જોડાણ, અટેચમેન્ટ, એમાં છુપાયેલો છે.
અને અત્યારના સમયમાં જ્યાં સંબંધો ટકાવવા મતલબ વધુને વધુ પડકારજનક બની રહ્યા છે, ત્યાં આ પુસ્તકની વાતો ખરેખર ખૂબ જ પ્રસ્તુત બની જાય છે.
ચોક્સસ.
તે આપણને ખાલી સમસ્યાઓ નથી સમજાવતું, પણ તેને ઉકેલવાના વૈજ્ઞાનિક રસ્તા પણ બતાવે છે. તો ચાલો આ રસપ્રદ ચર્ચા શરૂ કરીએ.
ચોક્કસ. અને જુઓ, આ પુસ્તકની ખાસ વાત તેના લેખકોનું અનોખું સંયોજન છે. એક તરફ છે ડોક્ટર અમીર લેવિન,
હા,
જેઓ કોલંબિયા યુનિવર્સિટીમાં મનોચિકિત્સક અને ન્યુરોસાયન્ટિસ્ટ છે. એમનું સંશોધન છે ને એ મગજ અને સામાજિક વર્તણૂક વચ્ચેના સંબંધ પર કેન્દ્રિત છે.
ઓકે.
એટલે કે તેઓ સંબંધોને ખાલી ભાવનાત્મક રીતે જ નહીં, પણ વૈજ્ઞાનિક અને જૈવિક દૃષ્ટિએ પણ સમજે છે. આનાથી પુસ્તકને એક મજબૂત વૈજ્ઞાનિક આધાર મળે છે.
બરાબર.
અને બીજી તરફ છે રશેલ હેલર, જેઓ સામાજિક મનોવિજ્ઞાની છે અને સંબંધોના કાઉન્સેલિંગમાં મતલબ વર્ષોનો અનુભવ ધરાવે છે.
ઓ, સરસ.
એટલે એ આ સિદ્ધાંતોને રોજિંદા જીવનમાં યુગલોના વાસ્તવિક અનુભવો સાથે જોડી શકે છે.
તો આ તો એક પરફેક્ટ જોડી જીવું થઈ. એક તરફ ઊંડું વૈજ્ઞાનિક જ્ઞાન અને બીજી તરફ નક્કર વ્યવહારુ સમજ.
હા, બિલકુલ.
તેઓ ખાલી અંગત મંતવ્યો પર નથી ચાલતા, પણ દાયકાઓના સંશોધન પર આધારિત વાતો, અને એ પણ પાછી સરળ અને રસપ્રદ રીતે રજૂ કરે છે.
એટલે જ આ પુસ્તક આટલું લોકપ્રિય અને પ્રભાવશાળી બન્યું છે. તો આ પુસ્તક મૂળભૂત રીતે શું કહેવા માંગે છે? મુખ્ય વિચાર શું છે?
હા, એ જરા સમજાવો.
એનો મુખ્ય વિચાર એ છે કે જેમ બાળકોને એમના માતા પિતા સાથે સુરક્ષિત જોડાણની જરૂર હોય છે ને,
હા,
તેવી જ રીતે પુખ્ત વયના લોકોને પણ તેમના રોમેન્ટિક પાર્ટનર સાથે ભાવનાત્મક સુરક્ષા અને નિકટતાની ઊંડી જરૂરિયાત હોય છે.
આ વાત કદાચ સાંભળવામાં બહુ સામાન્ય લાગે, પણ
હા, પણ પુસ્તક એ સમજાવે છે કે આ જરૂરિયાત આપણી બાયોલોજીનો ભાગ છે. એ કોઈ નબળાઈ નથી.
ઓકે.
અને આપણી આ જરૂરિયાત કેવી રીતે વ્યક્ત થાય છે એ જ આપણી એટેચમેન્ટ સ્ટાઇલ નક્કી કરે છે.
અચ્છા, એટેચમેન્ટ સ્ટાઇલ.
બિલકુલ. લેખકો ત્રણ મુખ્ય સ્ટાઇલ ઓળખાવે છે. સિક્યોર એટલે કે સુરક્ષિત, એન્શિયસ એટલે કે ચિંતિત,
ઓકે,
અને અવોઈડન્ટ એટલે કે ટાળનાર.
ટાળનાર.
પુસ્તક દલીલ કરે છે કે તમારી પોતાની અને તમારા પાર્ટનરની સ્ટાઇલ સમજવી એ સુખી અને સ્થિર સંબંધ બનાવવાની ચાવી છે.
મને લાગે છે કે આ પુસ્તકનો સૌથી મોટો ફાળો એ છે કે તે આપણી સંબંધો વિશેની ઘણી આમ પ્રચલિત માન્યતાઓ છે ને એને પડકારે છે.
હા, જેમ કે
પ્રેમમાં સંપૂર્ણ સ્વતંત્ર હોવું જોઈએ, અથવા જો તમને પાર્ટનરની બહુ જરૂર પડતી હોય તો તમે નબળા છો, આવી બધી વાતો.
હા હા, બરાબર. પુસ્તક આ બધી વાતોને નકારી કાઢે છે. અને તે ડિપેન્ડન્સી પેરેડોક્સ, નિર્ભરતાનો વિરોધાભાસ, એવો એક રસપ્રદ ખ્યાલ રજૂ કરે છે.
ઓ, એ શું છે?
એ કહે છે કે જ્યારે તમે કોઈના પર સુરક્ષિત રીતે નિર્ભર રહી શકો છો, ત્યારે જ તમે ખરેખર વધુ આત્મવિશ્વાસુ, સ્વતંત્ર અને સાહસિત બનો છો.
આ તો આપણી સામાન્ય સમજથી થોડું વિપરીત લાગે છે ને.
ચોક્કસપણે. આ વિચાર ખરેખર ક્રાંતિકારી છે.
તો પુસ્તક આપણને આપણી સ્ટાઇલ ઓળખવામાં મદદ કરે છે, બીજાની સ્ટાઇલ સમજવામાં મદદ કરે છે.
હા.
અને આ જ્ઞાનનો ઉપયોગ કરીને વધુ સારા સંબંધો બનાવવામાં મદદ કરે છે. મતલબ ખાલી થિયરી નથી, પણ એક પ્રેક્ટિકલ ગાઈડ છે.
બરાબર. એકદમ વ્યવહારુ માર્ગદર્શિકા. ચાલો હવે પુસ્તકની અંદર થોડું વધુ ઊંડાણપૂર્વક જોઈએ.
હા, ચાલો.
પુસ્તકનો પહેલો ભાગ છે ને એ આપણને એટેચમેન્ટની દુનિયા સાથે પરિચય કરાવે છે. તે સમજાવે છે કે બાળપણના અનુભવો કેવી રીતે પુખ્ત વયના સંબંધો માટે એક આમ કહીએ તો બ્લુપ્રિન્ટ તૈયાર કરે છે.
અને અહીં જ તે પેલી પ્રચલિત ડેટિંગ સલાહ, જેમ કે ભાવ ખાવો કે ઓછા ઉપલબ્ધ દેખાવું, એની ટીકા કરે છે.
હા, બરાબર.
લેખકો કહે છે કે આવી રમતો રમવાને બદલે આપણી સાચી જરૂરિયાતો સમજવી અને વ્યક્ત કરવી એ વધુ મહત્વનું છે.
બિલકુલ. અને આ ભાગ આપણને આપણી પોતાની અટેચમેન્ટ સ્ટાઇલ ઓળખવામાં મદદ કરે છે. ટૂંકમાં કહીએ તો
હા કહો
છે, અને જરૂર પડીએ સ્વતંત્ર પણ રહી શકે છે, લાગણીઓ વિશે ખુલીને વાત કરી શકે છે.
ઓકે, આ તો આદર્શ લાગે છે.
હા, મોટા ભાગે. પછી બીજી એન્શિયસ.
એન્શિયસ
આ લોકો નિકટતા ખૂબ જંખે છે, પણ સાથે સાથે સંબંધ તૂટી જવાનો મતલબ ત્યાગનો ભય પણ રાખે છે. તેઓ પાર્ટનરની પ્રતિક્રિયાઓ પ્રત્યે ખૂબ સંવેદનશીલ હોય છે અને ઘણીવાર સંબંધ વિશે વધુ પડતી ચિંતા કરે છે.
અને પેલું પ્રોટેસ્ટ બિહેવિયર.
હા, ક્યારેક તેઓ ધ્યાન ખેંચવા માટે એવું વર્તન કરે છે જેને પુસ્તક પ્રોટેસ્ટ બિહેવિયર કહે છે, જેમ કે વારંવાર ફોન કરવા કે નાની વાતમાં ઝઘડો કરવો.
અચ્છા.
અને ત્રીજી
છે એવોઇડન્ટ.
એવોઇડન્ટ
આ લોકો સ્વતંત્રતાને ખૂબ મહત્વ આપે છે અને વધુ પડતી નિકટતાથી આમ કહીએ તો ગભરાય છે.
ઓકે.
જ્યારે કોઈ તેમનાથી ભાવનાત્મક રીતે વધુ નજીક આવવાનો પ્રયાસ કરે ત્યારે તેઓ પાછા હટી જાય છે, પોતાની લાગણીઓ દબાવી રાખે છે.
અને પેલી સ્ટ્રેટેજી, હા, નિકટતા ટાળવા માટે ડીએક્ટિવેટિંગ સ્ટ્રેટેજી વાપરે છે, જેમ કે પાર્ટનરમાં નાની નાની ખામીઓ શોધવી, કામમાં બહુ વ્યસ્ત થઈ જવું અથવા બસ ભાવનાત્મક રીતે દૂર થઈ જવું.
બાપરે, આ ત્રણેય સ્ટાઇલ વિશે જાણવું ખરેખર આમ આંખો ખોલી નાખે એવું છે.
હા,
એ સમજાય છે કે લોકો સંબંધોમાં કેમ આટલું અલગ અલગ વર્તન કરે છે, પણ પુસ્તક ખાલી આ ઓળખ પર નથી અટકતું, ખરું ને?
ના, બિલકુલ નહીં. આગળના ભાગોમાં પુસ્તક દરેક સ્ટાઇલ કેવી રીતે કામ કરે છે તેની ઊંડી સમજ આપે છે. જેમ કે એન્શિયસ વ્યક્તિનું પ્રોટેસ્ટ બિહેવિયર ખરેખર તો જોડાણ પાછું મેળવવાનો એક મતલબ હતાશ પ્રયાસ હોય છે, ભલે તે ઘણીવાર ઉલટું પરિણામ લાવે.
અને એવોઇડન્ટ વ્યક્તિનું દૂર ભાગવું એ નબળાઈ નથી.
ના,
પણ નિકટતા અને નિર્ભરતાના ઊંડા ડર સામે પોતાનું રક્ષણ કરવાની એક રીત છે.
બરાબર. આ સમજ આપણને લોકોના વર્તનને જજ કરવાને બદલે તેને સમજવામાં મદદ કરે છે.
બહુ સાચી વાત.
હવે સૌથી રસપ્રદ અને કદાચ સૌથી સામાન્ય પરિસ્થિતિ પર આવીએ, જ્યારે આ સ્ટાઇલ ટકરાય છે.
હા, આ તો જાણું જ છે.
પુસ્તક ખાસ કરીને એન્શિયસ એવોઇડન્ટ જોડી પર ઘણું ધ્યાન આપે છે. શું છે કે આ એક ખૂબ જ સામાન્ય પણ ખૂબ જ અસ્થિર જોડાણ છે.
હા, આને પુસ્તક બાયોલોજિકલ રોલર કોસ્ટર કહે છે. સાંભળ્યું છે?
હા, બરાબર. એ જ. એક વ્યક્તિ એન્શિયસ સતત નીકળતા ઝંખે છે, જ્યારે બીજી વ્યક્તિ એવોઇડન્ટ સતત દૂર ભાગે છે.
અને પછી પેલું ચક્ર શરૂ થાય, પુશપુલ.
બરાબર. આનાથી એક પીડાદાયક પુશપુલ ચક્ર શરૂ થાય છે. એન્શિયસ વ્યક્તિ વધુને વધુ ચોંટવા લાગે છે,
જેનાથી એવોઇડન્ટ વ્યક્તિ વધુ ગભરાઈને દૂર જાય છે.
ઓહ, અને આ ચક્ર તોડવું ખૂબ મુશ્કેલ હોય છે, કારણ કે બંનેની અટેચમેન્ટ સિસ્ટમ મતલબ એકબીજાના ડરને સતત ઉત્તેજિત કરતી રહે છે.
તો આનો કોઈ ઉકેલ પુસ્તક કંઈ કહે છે?
હા, પુસ્તક આ ચક્રને તોડવા માટે બંને પક્ષો માટે વ્યવહારુ સલાહ આપે છે.
જેવી કે?
જેમ કે એન્શિયસ વ્યક્તિએ પોતાની જરૂરિયાતો શાંતિથી અને સ્પષ્ટ રીતે વ્યક્ત કરતા શીખવું જોઈએ, પેલું પ્રોટેસ્ટ બિહેવિયર કર્યા વગર.
ઓકે.
અને એવોઇડન્ટ માટે? અને એવોઇડન્ટ વ્યક્તિએ પોતાની દૂર ભાગવાની વૃત્તિને ઓળખીને ધીમે ધીમે નિકટતાના ડરનો સામનો કરતા શીખવું જોઈએ.
અઘરું લાગે છે.
છે તો ખરું. એટલે પુસ્તકે પણ સ્વીકારે છે કે ક્યારેક જો આ ચક્ર ખૂબ જ મજબૂત હોય તો સુસંગત એટલે કે સિક્યોર પાર્ટનર શોધવો એ વધુ સ્વસ્થ વિકલ્પ હોઈ શકે છે.
બરાબર.
અહીંથી પુસ્તક આપણને પરિવર્તન અને વિકાસ તરફ લઈ જાય છે. અને એક ખૂબ જ આશાસ્પદ વાત એ છે કે આપણી એટેચમેન્ટ સ્ટાઇલ છે ને એ પથ્થરની લકીર નથી.
ઓહ, એટલે બદલી શકાય.
હા, વધુ સિક્યોર બનવું શક્ય છે. આને લેખકો અર્ન્ડ સિક્યોરિટી એટલે કે મેળવેલી સુરક્ષા કહે છે.
વાહ, આ કેવી રીતે શક્ય બને?
પુસ્તક પાંચ મુખ્ય સિદ્ધાંતો આપે છે. પહેલું, તમારી જરૂરિયાતોને ઓળખો અને સ્વીકારો. બીજું, તમારી સુખાકારીની જવાબદારી લો. ત્રીજું, અસરકારક રીતે વાતચીત કરો. ચોથું, સંબંધોમાં ગેમ્સ રમવાનું બંધ કરો. અને પાંચમું, વિશ્વાસ રાખો કે તમે સુખી સંબંધ બનાવી શકો છો.
આમાં પેલો અસરકારક સંવાદ એ બહુ મહત્વનો લાગ્યો.
ખૂબ જ. પુસ્તક એક સરળ ફોર્મ્યુલા આપે છે જે ખરેખર ઉપયોગી છે. જ્યારે તમે આવું વર્તન કરો છો ત્યારે મને આવી લાગણી થાય છે, કારણ કે મારે આ જરૂરિયાત છે.
ઓકે, જ્યારે તમે ત્યારે મને કારણ કે મારે.
હા, આનો હેતુ ઝઘડો કરવાનો નથી, પણ એકબીજાને સમજીને સાથે મળીને ઉકેલ શોધવાનો છે.
એટલે દૃઢતાપૂર્વક પણ સંવેદનશીલતાથી કહેવાનું.
બરાબર, ખુલ્લા મને.
અને જે લોકો સિંગલ છે, જે પાર્ટનર શોધી રહ્યા છે, એમના માટે કંઈ?
હા, એમના માટે પણ માર્ગદર્શન છે. લેખકો કહે છે કે ડેટિંગ કરતી વખતે શરૂઆતથી જ સંભવિત પાર્ટનરની અટેચમેન્ટ સ્ટાઇલ અને નિકટતા માટેની તેમની ક્ષમતા પર ધ્યાન આપો.
એટલે રેડ ફ્લેગ્સ જોવાના.
હા, કહી શકાય. તમારી જરૂરિયાતો વિશે સ્પષ્ટ રહો, અને જે વ્યક્તિ તમારી મૂળભૂત જરૂરિયાતો પૂરી ન કરી શકે તેની પાછળ સમય ન બગાડો, મતલબ યોગ્ય વ્યક્તિ શોધો.
આ બધી વાતો પરથી પુસ્તકના મુખ્ય સંદેશા શું કહી શકાય?
ઘણા મહત્વના સંદેશાઓ છે, પણ પહેલો અને કદાચ સૌથી ક્રાંતિકારી એ છે કે સંબંધમાં નિર્ભરતા એ નબળાઈ નથી, પણ આપણી જૈવિક જરૂરિયાત છે.
હા, આ વાત બહુ જોરદાર છે.
આપણી સંસ્કૃતિ ભલે સ્વતંત્રતાનો મહિમા ગાતી હોય, પણ આપણને ભાવનાત્મક જોડાણ અને સુરક્ષાની જરૂર છે. જરૂરિયાતમંદ હોવું એ શરમની વાત નથી.
આ વાત સાથે જ પેલો ડિપેન્ડન્સી પેરાડોક્સ જોડાયેલો છે, નહીં?
બરાબર. જ્યારે તમે જાણો છો કે તમારી પાસે એક સુરક્ષિત ભાવનાત્મક આધાર છે, ત્યારે તમે દુનિયામાં વધુ મુક્તપણે ફરી શકો છો, વધુ જોખમ લઈ શકો છો.
એટલે સુરક્ષિત સંબંધ તમને બાંધતો નથી, પણ ઉડવા માટે પાંખો આપે છે. વાહ.
ત્રીજો મુદ્દો છે વર્તનને એટેચમેન્ટના દૃષ્ટિકોણથી જોવો. કોઈના વર્તનને ખરાબ કે ખોટું કહેવાને બદલે પૂછો કે આ વર્તન પાછળ કઈ અધૂરી એટેચમેન્ટ જરૂરિયાત હોઈ શકે છે.
આનાથી ગુસ્સાને બદલે સહાનુભૂતિ જન્મે, ખરું?
ચોક્કસ. ચોથું, એન્ક્સિયસ એવોઇડન્ટ ટ્રેપ એક અનુમાનિત સિસ્ટમ છે. આ સમજવાથી દોષારોપણ ઓછું થાય છે. બંને પાર્ટનર સમજી શકે છે કે તેઓ કેવી રીતે એકબીજાના ડરને ઉત્તેજિત કરીને એક ચક્કરમાં ફસાઈ ગયા છે. આ સમજણ ઉકેલ તરફ દોરી શકે છે.
અને છેલ્લે
બે ખૂબ જ શક્તિશાળી સંદેશ. અસરકારક સંવાદ એ સુરક્ષિત સંબંધનો માર્ગ છે. અને બીજું, તમારી જરૂરિયાતો, નિકટતા, સુરક્ષા, ખાતરી માટેની એ માન્ય છે અને પૂરી થવી જોઈએ.
આ છેલ્લી વાત ખાસ કરીને જે લોકો પોતાની જાતને વધુ પડતા લાગણીશીલ માને છે એમના માટે બહુ રાહત આપનારી હશે.
બિલકુલ.
પુસ્તકમાં ઘણા એવા વિચારો છે જે ખરેખર મનમાં રહી જાય એવા છે. તમે અમુક યાદગાર વિચારો કહી શકશો?
હા, ચોક્કસ. જેમ કે પહેલો વિચાર, તમારી લવ લાઈફને સુધારવા માટે પહેલું પગલું તમારી પોતાની એટેચમેન્ટ સ્ટાઇલને સમજવાનું છે. મતલબ સ્વજ્ઞાન એ પાયો છે.
બરાબર. સ્વજ્ઞાન વિના પરિવર્તન શક્ય નથી. બીજો કોઈ?
બીજો વિચાર મને ખૂબ ગમ્યો. લોકો ફક્ત તેમની અધૂરી જરૂરિયાતો જેટલા જ જરૂરિયાતમંદ હોય છે.
ઓહ, આ ઊંડી વાત છે.
હા, એટલે કે જ્યારે જરૂરિયાતો સંતોષાય છે ત્યારે કહેવાતું જરૂરિયાતમંદપણું આપોઆપ ઓછું થઈ જાય છે. એ કોઈ કાયમી વ્યક્તિત્વનો દોષ નથી.
રીઝ્યુમ વિચાર સીધો અને સ્પષ્ટ છે. નિર્ભરતા માટેની આપણી જરૂરિયાતને સ્વીકારવી અને સન્માન આપવું એ જ સુખનો માર્ગ છે. એને નકારવાથી નહીં, પણ અપનાવવાથી શાંતિ મળે છે.
ચોથો વિચાર સંવાદ વિશે છે. અસરકારક સંવાદ ત્યારે જ શક્ય બને છે જ્યારે તમે માનો કે તમારા પાર્ટનરને તમારી ભલાઈની ચિંતા છે.
હા, વિશ્વાસ તો જોઈએ જ ને.
મૂળભૂત વિશ્વાસ વિના સાચી વાતચીત થઈ શકતી નથી.
અને પાંચમો, ફરી એકવાર પેલું ડિપેન્ડન્સી પેરાડોક્સ. જેટલા વધુ સુરક્ષિત રીતે તમે એકબીજા પર નિર્ભર થાઓ છો, તેટલા વધુ સ્વતંત્ર અને સાહસિક બનો છો. આ વાત વારંવાર યાદ રાખવા જેવી છે.
બરાબર.
તો આ બધી વાતોનો આપણા રોજિંદા જીવનમાં, આપણા સંબંધોમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય? શું આ ખાલી થિયરી છે કે પછી ખરેખર કંઈક બદલી શકાય છે?
ના ના, આ ખૂબ જ વ્યવહારુ છે. પહેલું તો સ્વજાગૃતિ વધે છે. તમે તમારી પોતાની પ્રતિક્રિયાઓ સમજવા લાગો છો.
જેમ કે
જો તમે એન્શિયસ છો તો તમે સમજી શકો છો કે ક્યારે તમારી અટેચમેન્ટ સિસ્ટમ એક્ટિવેટ થઈ છે અને તમે તેને શાંત કરવાના રસ્તા શોધી શકો છો. જો તમે અવોઇડન્ટ છો તો તમે જાણી જોઈને નિકટતા ટાળવાની વૃત્તિ સામે લડી શકો છો.
બીજું, પેલું ડેટિંગ વખતે ફાયદો થાય.
હા, સ્માર્ટ ડેટિંગ. તમે સંભવિત પાર્ટનરના વર્તનમાં રહેલા સંકેતોને વધુ સારી રીતે પારખી શકો છો. શું તે વ્યક્તિ ભાવનાત્મક રીતે ઉપલબ્ધ છે? શું તે નિકટતાથી ગભરાય છે? આનાથી તમે શરૂઆતમાં જ વધુ સુસંગત પાર્ટનર પસંદ કરી શકો છો અને ભવિષ્યના ઘણા દુઃખમાંથી બચી શકો છો.
ત્રીજું, સંઘર્ષ નિવારણ. પેલી ફોર્મ્યુલા, જ્યારે તમે ત્યારે મને કારણ કે મારે.
હા, એ ખરેખર કામ કરી શકે છે. તે આરોપ પ્રત્યારોપને બદલે સમજણ અને સહાનુભૂતિ તરફ દોરી જાય છે. કલ્પના કરો કે ઝઘડાઓ ઓછા થાય અને વાતચીત વધુ રચનાત્મક બને.
ચોક્કસ.
ચોથું, વર્તમાન સંબંધોને સુધારવામાં મદદ મળે છે. ખાસ કરીને જો તમે એન્શિયસ અવોઇડન્ટ ચક્રમાં ફસાયેલા હો તો આ પુસ્તક તમને અને તમારા પાર્ટનરને એક મતલબ કોમન લેંગ્વેજ આપે છે.
હા, એકબીજાને સમજવા માટે.
બરાબર, તમે બંને સમજી શકો છો કે શું થઈ રહ્યું છે અને સાથે મળીને તેમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી શકો છો.
પાંચમું, ભૂતકાળના સંબંધોને નવી દ્રષ્ટિથી જોવાની તક. આ પણ મહત્વનું છે.
ખૂબ જ. ઘણીવાર આપણે બ્રેકઅપ માટે પોતાને દોષ આપીએ છીએ, પણ અટેચમેન્ટ થિયરી સમજ્યા પછી તમે કદાચ સમજી શકો કે અમુક વર્તન એ પરિસ્થિતિની પ્રતિક્રિયા હતી, તમારી કોઈ કાયમી ખામી નહોતી.
આનાથી ભૂતકાળની પીડામાંથી મુક્ત થવામાં મદદ મળે છે.
અને છેલ્લે, આ બધું તમને સ્વસ્થ સીમાઓ બાંધવામાં મદદ કરે છે.
કેવી રીતે?
જ્યારે તમે સમજો છો કે તમારી ભાવનાત્મક જરૂરિયાતો યોગ્ય છે, ત્યારે તમે એવા સંબંધોમાં રહેવાનો ઇનકાર કરી શકો છો જ્યાં તેનું સતત અપમાન થતું હોય. તમે તમારા માટે વધુ સારું માગી શકો છો.
સાચી વાત છે. આ પુસ્તકમાંથી પસાર થવું એ ખરેખર આંખો ખોલનારો અનુભવ રહ્યો. મારા માટે સૌથી મોટી શીખ એ હતી કે જેને આપણે જરૂરિયાતમંદપણું કહીએ છીએ તે ખરેખર તો જોડાણ માટેની આપણી કુદરતી ઝંખના છે.
હા,
અને તેને સ્વીકારવામાં કોઈ શરમ નથી.
બિલકુલ. અને મને પેલો ડિપેન્ડન્સી પેરાડોક્સ અને અર્ન્ડ સિક્યોરિટીના વિચારો ખૂબ જ આશાસ્પદ લાગ્યા.
હા, એ પણ.
એ જાણવું કે સુરક્ષિત નિર્ભરતા આપણને વધુ મજબૂત બનાવે છે અને એ કે આપણે સમય જતાં વધુ સુરક્ષિત બની શકીએ છીએ, આ ખૂબ જ આમ કહીએ તો સશક્તિકરણ કરનારું છે.
આ પુસ્તક આપણને યાદ અપાવે છે કે પ્રેમ અને સંબંધો ખાલી નસીબ કે જાદુનો ખેલ નથી.
ના, બિલકુલ નહીં.
તેની પાછળ વિજ્ઞાન છે અને તેને સમજીને આપણે વધુ સારા, વધુ સંતોષકારક અને લાંબા ગાળાના સંબંધો બનાવી શકીએ છીએ.
અને કદાચ સૌથી મહત્વની વાત એ છે કે નિકટતા અને ભાવનાત્મક સુરક્ષાની શોધ કરવી એ માનવી હોવાનો એક અભિન્ન અને સ્વસ્થ ભાગ છે.
આ ચર્ચા અહીં પૂરી થાય છે, પણ આ વિચારો પર મનન કરવાનું ચાલુ રાખજો. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.